నిత్యం జయంతి యోగిన కమల మోక్షణం శ్రీ ఓంకారాయ నమో నమః. మంగళం మధురాంగయో మంగళం సుఖమోని మంగళం కుల్కొండారియో జయేంద్రమో సుమంగళం నమః సమయస్థానాయ స్వానుభూత్యా చకాస్తే జీవస్వాయ భవాయ సర్వభావా.
సమయసార ద్రవ్యానుయోగનો સર્વશ્રેષ્ઠ ગ્રંથ કુમકુંદાચાર્ય ભગવાને લખ્યો તે સમયસાર, અને એના ઉપર ટીકાઓ તો ઘણી લખાઈ, પણ એમાં સર્વશ્રેષ્ઠ ટીકા આત્મખ્યાતિ ભગવાન અમૃતચંદ્રાચાર્ય ભગવાને, કુમકુંદાચાર્ય ભગવાને સમયસાર રચ્યું તે પછીથી 1000 વર્ષ પછીથી લખી. પણ અદભુત ટીકા છે, અને એ પછીથી એના 1000 વર્ષ પછીથી પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ એના અર્થની એટલી બધી સ્પષ્ટતાઓ કરી કે હવે આજે એ અશરીરી થવાનું શાસ્ત્ર સમયસાર ઘેરે ઘેરે વંચાતું થઈ ગયું, અને એના ભાવોની સ્પષ્ટતા થવા માંડી. આવું આ સમયસાર એનો આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ. એમાં આપણે જીવ અજીવ અધિકાર પૂરો થવા આવ્યો છે, બધી ગાથાઓનો સ્વાધ્યાય થયો છે, હવે છેલ્લા કળશ બાકી રહ્યા છે એ ચાલે છે. આપણે 43મા કળશ સુધી સ્વાધ્યાય પૂરો કર્યો છે. 43મા કળશની અંદર એ વાત આવી, અમૃતચંદ્રાચાર્ય ભગવાનને કરુણા થઈ એટલે એમણે એ કળશ લખ્યો, અને એમાં એ વાત આવી કે જીવથી અજીવ ભિન્ન છે, અને એની મેળે જ ભિન્ન રૂપે જણાઈ જાય છે, એટલે એ સ્વતંત્રપણે જીવથી ભિન્ન પરિણમતું એક જ્ઞાની પુરુષને અનુભવમાં આવે છે, અને એવું અનુભવમાં આવે છે તો બધાને પણ એમ જ હોય. એ અજીવ જીવથી જુદું ભિન્ન છે, અને જ્ઞાન લક્ષણ દ્વારા એ જુદું ભિન્ન પડી જ જાય છે, તે છતાં પણ આ મોહને વશ જીવો એ પોતે પોતાના સ્વરૂપમાં કેમ જતા નથી? આ અમર્યાદપણે ફેલાઈ રહેલો મોહ, જેની કોઈ સીમા નથી, અમર્યાદપણે ફેલાઈ રહેલો મોહ, એવા મોહને વશ થઈને એ બધા પોતે પોતાના સ્વરૂપનો કેમ અભ્યાસ કરતા નથી, પોતાના સ્વરૂપને કેમ જાણતા નથી, પોતાના સ્વરૂપનો કેમ અનુભવ કરતા નથી? એટલે એમ લખ્યું કે અમર્યાદપણે ફેલાયેલો આ મોહ, મોહ શું છે એની વ્યાખ્યા પણ કરી કે સ્વ અને પરની એકતા. સ્વ તો પોતાનું છે, એ તો ચેતન છે, અને એ સિવાય બીજું બધું જે પર છે તે એ સ્વ અને પરને બેને ભેગા જાણે છે, એની એકરૂપતા ને અનુભવે છે. પોતે એકલો સ્વ સ્વતંત્રપણે કોઈની પણ અપેક્ષા કે સહાય વિના સ્વતંત્રપણે રહી શકવા માટે સમર્થ છે, એ વાતને એ લેતા જ નથી. તો એ મોહને કારણે સ્વ અને પરની એકતારૂપ મોહ, મોહના અનેક પ્રકાર, આસક્તિ રૂપે પણ મોહ હોય, મિથ્યાત્વ રૂપે મોહ, ખોટી માન્યતા રૂપે પણ મોહ હોય, પરમા કરતા બુદ્ધિ રૂપે પણ મોહ હોય, પરના ભોગવવાપણા રૂપે પણ મોહ હોય, અહીંયા તો ભ્રાંતિ રૂપ મોહ કહ્યો છે કે સ્વ અને પર એ બંનેની એકતારૂપ મોહ, અને એવા એકતારૂપ મોહને લીધે થઈ અને જીવો પોતે પોતાના સ્વરૂપમાં જતા નથી. એટલે એનો અર્થ એ થયો કે ત્યાં તો એ અમર્યાદપણે ફેલાયેલો આ મોહ છે એ જ નાચી રહ્યો છે, એટલે કે મોહનું જ સામ્રાજ્ય જાણે કે ચાલી રહ્યું છે, બધું મોહમય જ છે, એનું જ બધું નાટક દેખાઈ રહ્યું છે. અને એનું અમને મહા આશ્ચર્ય એટલા માટે થાય છે કે આ તો બધું સ્પષ્ટ છે, જીવ અને અજીવ એ સ્પષ્ટ છે, છતાંય એવા અજીવનો આશ્રય કરીને એમાં રંજિત થઈને શા માટે જીવો પોતાના સ્વરૂપને પામતા નથી એમ આશ્ચર્ય અને ખેદ 43માં કલશમાં અમૃતચંદ્રાચાર્ય ભગવાને વર્ણવ્યો. અને પછી સાથે ને સાથે 44માં કલશમાં આચાર્ય ભગવાન કહે છે, અને એ શું કહે છે કે જો મોહ નાચે છે તો નાચો, મોહ નાચે છે તો નાચો, એટલે કે એવો મોહ તમને વર્તે છે, તમને ભ્રાંતિ વર્તે છે તો ભલે ભ્રાંતિ વર્તે પણ એથી કઈ એ સત્ય થઈ જતું નથી. એટલે એ રીતે એ મોહનો પ્રતિષેધ કરે છે. મોહનો પ્રતિષેધ કરતા શું કહે છે કે જો મોહ નાચે છે તો નાચો, તો પણ વસ્તુનું સ્વરૂપ તો જેમ છે તેમ જ છે. ભગવાન આત્મા તો જ્ઞાન સ્વરૂપ છે અને જ્ઞાન લક્ષણે જણાય એવો છે, અને એ સિવાય બીજું જે કંઈ છે તે અજીવ, એનાથી તદ્દન ભિન્ન છે. એટલે એવા જીવને અજીવની એકતારૂપ ભ્રાંતિ છોડી અને ત્રિકાળ જ્ઞાયક ભગવાન આત્માનો આશ્રય કરી અને એવા સ્વરૂપને પામો. 44મો કળશ આપણે લઈએ. 44મા કળશમાં અહીંયા કહે છે કે અસ્મિન અનાદિની મહત્મ વિવેક નાટ્યતે વર્ણાદિ માનન તતી પુદ્ગલ એવ જ્ઞાન્ય. રાગાદિ પુદ્ગલ વિકાર વિરુદ્ધ શુદ્ધ ચૈતન્ય ધાતુમય મૂર્તિ રયમ ચ જીવ. 44મા કળશના અર્થમાં અહીંયા કહે છે કે અસ્મિન અનાદિની મહતિ અવિવેક નાટ્યતે. આ અનાદિકાળના મોટા અવિવેકના નાટકમાં, અનાદિથી ચાલ્યું આવતું આ નાટક, એમાં મોટામાં મોટો જો કોઈ અવિવેક છે તો એની વાત કરતા કહે છે કે એવા આ મોટા અવિવેકના નાટકમાં, એને નાટક કહો કે નાચ કહો, તો એના નાચમાં વર્ણાદિમાન પુદ્ગલ એવ નટતી, એટલે કે વર્ણાદિમાન પુદ્ગલ જ નાચે છે. અનાદિથી ચાલ્યું આવે છે, અનાદિથી એટલે જીવ જ્યારથી છે ત્યારથી એને આ નાટક ચાલ્યું આવે છે, આ નાચ ચાલ્યો આવે છે, અને એમાં એ મોટામાં મોટો એ અવિવેક છે. કઈ રીતે અવિવેક છે? તો કે જે નાટકમાં નાચી રહ્યું છે, જે દેખાઈ રહ્યું છે, એ બધું વર્ણાદિ વગેરે રાગના ભાવ, પુદ્ગળના ભાવ, ભેદના ભાવ, એ બધું જીવ નથી, અને એને એ જીવ માની રહ્યો છે, ત્યારે પણ જીવ ભગવાન આત્મા એનાથી જુદો છે એવો એને વિવેક નથી. એટલે એ પ્રકારના અવિવેક, એવા મોટામાં મોટા અવિવેક, એ અવિવેક છે ત્યારે એને એ નાચતું દેખાય છે. શું નાચતું દેખાય છે? જીવ અને અજીવની એકરૂપતા એને એમાં દેખાય છે. એટલે અહીંયા કહે છે કે અનાદિકાળના મોટા અવિવેકના નાટકમાં અથવા નાચમાં વર્ણાદિમાન પુદ્ગળ જ નાચે છે, અન્ય કોઈ નહીં. એટલે કે ભગવાન આત્મા એમાં કંઈ નાચતો નથી. આ જે બધું નાટક દેખાઈ રહ્યું છે એ પુદ્ગળને કારણે છે, અને એમાં એ બધું પુદ્ગળ જ છે. અભેદ જ્ઞાનમાં પુદ્ગળ જ અનેક પ્રકારનું દેખાય છે, જીવ તો અનેક પ્રકારનો છે નહીં. પુદ્ગળ જ નાચે છે, અન્ય કોઈ નહીં. અન્ય કોઈ નહીં એટલે જીવ નથી એમાં. જે કંઈ દેખાય છે, વિવિધતા દેખાય છે, એ પુદ્ગળને કારણે છે. પુદ્ગળ જનિત છે, કર્મ જનિત છે, કર્મના ઉદયને કારણે એ બધું દેખાય છે. એ વિવિધતા આત્મામાં તો છે નહીં. જીવ તો એક જ પ્રકારનો છે, અને જીવ અનેક પ્રકારે ક્યારેય થયો નથી. જીવ એટલે ભગવાન આત્મા, એનું મૂળ સ્વરૂપ, એ ક્યારેય વિવિધ પ્રકારે થયું નથી, અનેક પ્રકારે થયું નથી. એ તો સદાય એક નાયક ભાવે જ રહ્યું છે. તે છતાંય અજ્ઞાનીને એ દેખાય છે કે જાણે કે એ બધા ભાવો, શુભાશુભ ભાવો અથવા મૂર્તિકપણું, શરીર સાથેનું એકત્વ, એ બધું જીવનું છે એમ એને દેખાય છે. પણ ખરેખર એમ નથી. એ બધું પુદ્ગળમય જ છે, એટલે પુદ્ગળ જ નાચે છે, એમાં જીવ નથી, અન્ય કોઈ નહીં. અને અભેદ જ્ઞાનમાં, અભેદ જ્ઞાન એટલે જેને પોતાના સ્વરૂપનું જ્ઞાન થયું છે અને એ અનુભૂતિ છે, એવા અનુભૂતિમાં એવા અનુભૂતિના કાળે સ્વનું લક્ષ્ય કરતા જે અભેદ જ્ઞાન થાય છે તે સમ્યક જ્ઞાન છે. એવા જ્ઞાનમાં એને સ્પષ્ટ થઈ જાય છે કે જે કંઈ છે તે બધું પૂતગળ જ છે, ભગવાન આત્મા એમાં છે જ નહીં. એટલે અભેદ જ્ઞાનમાં પૂતગળ જ અનેક પ્રકારનું દેખાય છે, જીવ તો અનેક પ્રકારનો છે નહીં. અને આગળ પણ કહ્યું કે ચ અને અયમ જીવ, આ જીવ તો રાગાદી પૂતગળ વિકાર વિરુદ્ધ શુદ્ધ ચૈતન્ય ધાતુમય મૂર્તિ. એટલે આ જીવ તો રાગાદી પૂતગળ વિકારોથી વિલક્ષણ, પૂતગળ વિકારોથી જુદો, એનાથી તદ્દન વિરુદ્ધ સ્વભાવ, વિકારી સ્વભાવ, રાગાદીના સ્વભાવ કરતા તદ્દન વિરુદ્ધ એટલે શુદ્ધ સ્વભાવ ચૈતન્ય મૂર્તિ ભગવાન આત્મા છે. આ જીવ તો રાગાદિક પૂતગળ વિકારોથી વિલક્ષણ, એનાથી તદ્દન ભિન્ન, એનાથી તદ્દન વિરુદ્ધ એવો શુદ્ધ ચૈતન્ય ધાતુમય મૂર્તિ છે. પેલું અશુદ્ધ છે, પેલું વિકારી છે, પેલું વિભાવરૂપ છે, પેલું અન્ય ભાવરૂપ છે. એટલે આત્માથી જુદું છે, એ આત્માના ભાવરૂપે નથી, એ આત્માથી જુદું છે એવું ચૈતન્ય ધાતુમય ભગવાન આત્માનું સ્વરૂપ છે. એટલે બે વાત સાથે લઈ લીધી. પહેલી વાત તો એ કહી દીધી કે આ બધું જે દેખાય છે, જે નાચ દેખાય છે, આ નાટક આખું દેખાય છે, એ બધું પૂતગળ જનિત છે, પૂતગળમય છે. એટલે એમાં એ પૂતગળ જ નાચે છે અને અનેક પ્રકાર જે થાય છે એ બધા પૂતગળને કારણે છે, એમાં જીવ નથી. અને એવું હોવા છતાંય જીવ તો એનાથી વિરુદ્ધ શુદ્ધ ભાવે ચૈતન્યમય ભગવાન આત્મા એવો ને એવો સદાય રહ્યો છે. એ અનંત કાળથી એમ જ ચાલ્યું આવે છે, અનાદિથી. એટલે કે જ્યારથી જીવ છે ત્યારથી એની કોઈ આદિ નથી. આવા નાટકની પણ કોઈ આદિ નથી, જીવની આદિ નથી, તો જીવના એવા સંસારી અવસ્થાની પણ કોઈ આદિ નથી. જ્યારથી જીવ છે ત્યારથી જ એ છે, એ સંસારી અવસ્થા છે. અને સંસારી અવસ્થામાં અનાદિથી એને આવું જ નાટક, આવો જ નાચ એને જોવા મળ્યો છે. અને એને કારણે એને ભ્રાંતિ થઈ છે કે એ પોતે પૂતગળ એવા શરીરમય છે, એની વર્તમાન જે પર્યાય છે એ પર્યાય રૂપે છે, એ શુભાશુભ ભાવ રૂપે છે, એ ભેદ રૂપે છે. આવી બધી એને ભ્રમણા થઈ ગઈ છે. તો એ ભ્રમણાને દૂર કરવાની છે. એટલે આચાર્ય ભગવાને એમ કહ્યું કે એમાં જે કંઈ જણાય છે એ તો બધું પૂતગળ જ છે, એમાં ક્યાંય કોઈ રીતે ભગવાન આત્મા નથી. ભગવાન આત્માનું ત્રિકાળ સ્વરૂપ જ્ઞાયક શુદ્ધ ચૈતન્ય છે, અને એ ચૈતન્ય એવું ને એવું જ વર્તમાનમાં પણ છે. ભાવાર્થમાં અહીંયા કહે છે કે રાગાદી ચિદ્ધ વિકારને, ચૈતન્ય વિકારોને દેખી એવો ભ્રમ ન કરવો કે એ પણ ચૈતન્ય જ છે. શુભાશુભ ભાવ થવા અનેક પ્રકારે શુભાશુભ ભાવ થાય છે, એટલે અનેક પ્રકારે એવું જણાય છે કે પોતાનું સ્વરૂપ એ રીતે છે. જ્યારે એને પૂજાના ભાવ થાય, જ્યારે એને ભક્તિના ભાવ થાય, ત્યારે એને એમ લાગે છે કે હું ભક્ત છું, હું પૂજા કરનારો છું. જ્યારે એને ધંધાના કમાવાના ભાવ થાય, ત્યારે એને એમ થાય કે હું વેપારી છું. જ્યારે એને પરની સેવા, બીજાની સેવા કરવાના ભાવ થાય, ત્યારે એને એમ થાય કે હું સેવક છું. એમ અનેક પ્રકારે એ પોતે પોતાને માને છે. પણ એવું માનવું એ બધા નાટક છે. એવું કરવું, કરવાના ભાવ થવા અને જે કંઈ ક્રિયા થતી દેખાય એ બધું પૂતગળમય છે, એ આત્માનું નથી, આત્મામાં એ વિકારો નથી. ચિદ્દ વિકાર, ચૈતન્ય વિકાર લીધા છે ને અહીંયા, એટલે ચૈતન્ય વિકાર તો જીવના જ હોય ને, બીજા કોના હોય. કઈ જળને ચૈતન્ય વિકાર હોતા નથી, આ કોમ્પ્યુટર છે એને કઈ ચૈતન્ય વિકાર હોતા નથી, એટલે એને વિકાર તો છે નહીં. આપણે વિભાવ ભાવની વાત કરીએ તો પૂતગળનું એક પરમાણુ રૂપે જે પરિણમન છે તે શુદ્ધ પરિણમન છે, અને એ બધા ભેગા થઈને સ્કંદ બને છે, તો એનું જે પરિણમન છે એને વિભાવ પરિણમન આપણે કહીએ છીએ. પણ એમાં ચેતનપણું નથી. અહીંયા તો ચિદ્ધ વિકાર લીધા છે, એટલે ચેતનના વિકાર, એટલે જેમાં ભાવ થાય એવા. પેલાને એવા કંઈ ભાવ થતા નથી, એને કે દયાદાનના કે વ્રતના કે એવા કોઈ ભાવ થતા નથી. એ પૂતગળ છે, એક પરમાણુ છે, એનું પરિણમન શુદ્ધ છે, નિર્મળ પરિણમન છે, એકરૂપ પરિણમન છે. જયારે એવા અસંખ્ય પરમાણુ ભેગા થાય અને સ્કંદ બને છે તો એ પરિણમન જે છે એને આપણે વિભાવ પરિણમન કહીએ છીએ. પણ છતાં એમાં ચેતના પણ દેખાતું નથી એટલે એને કોઈ ભાવ થતા નથી. જેમ જીવને જેવા ભાવ થાય છે એવા ભાવ થતા નથી એટલે એ ચિદ્ધ વિકાર નથી. એ પરિણમન વિભાવ પરિણમન જરૂરથી છે. એ સ્કંદના પરિણમનને વિભાવ પરિણમન જ કહ્યું છે. પણ એ ચિદ્ધ વિકાર નથી. ચિદ્ધ વિકાર કોને હોય? ચિદ્ધ વિકાર જીવને હોય. અને ક્યાં હોય? તો પર્યાયમાં હોય. પર્યાયમાં હોય. પરનું લક્ષ્ય કરતા જે વિકાર થાય છે, જે ભાવ થાય છે, એ વિકારી ભાવ છે, વિભાવ ભાવ છે, એ અન્ય ભાવ છે, એ અશુદ્ધ ભાવ છે. એ અશુદ્ધ છે એટલે શુભાશુભ પણે છે, કેમ કે એના પરિણામ બંધના છે અને એમાં પુણ્ય કે પાપનો બંધ પડે છે. એટલે એવા ચિદ્ધ વિકાર એ જીવના જ છે અને એ પર્યાયમાં છે. અને એને સમયે સમયે એ પરનું લક્ષ્ય કરતા, એટલે કે જીવને સમયે સમયે પરનું લક્ષ્ય કરતા એવા ભાવ થાય છે એટલે એને ચિદ્ધ વિકાર કહ્યા છે. સ્વનું લક્ષ્ય કરતા જે ભાવ થાય છે એ શુદ્ધ ભાવ છે. આ તો પરનું લક્ષ્ય કરતા થાય છે, એને એની પર્યાયમાં થાય છે, એટલે એ બધા ચિદ્ધ વિકાર છે. અને એવા ચિદ્ધ વિકારને જોઈને દેખીને એને એમ થઈ જાય કે એ પણ ચેતન જ છે. એની પર્યાયમાં થાય છે ને એટલે એને એમ થાય કે એ ચેતન જ છે. તો એની સ્પષ્ટતા કરતા કહ્યું કે અગાઉ ગાથામાં આપણે જે રીતે વાત કરી અને સમજ્યા છીએ તે પ્રમાણે એ બધા ભાવો જીવના મૂળ દ્રવ્યમાં નથી. મૂળ દ્રવ્યમાં એવો કોઈ ગુણ નથી કે જેને કારણે એવા ભાવ થાય. એવા વિકારી ભાવો, વિભાવ ભાવ, શુભાશુભ ભાવ જીવમાં થાય છે, પર્યાયમાં થાય છે અને અનાદિથી એવા ભાવ થતા રહ્યા છે. એને કારણે આશ્રવ થાય છે અને બંધ પણ થાય છે. છતાંય એ જીવને કારણે નહીં, એટલે કે જીવના મૂળ સ્વરૂપને કારણે નહીં. જીવમાં એવા કોઈ ગુણ નથી કે જેને કારણે એવા ભાવ થાય. થાય છે જીવની પર્યાયમાં, છતાં પણ જીવમાં કોઈ એવો ગુણ નથી કે એથી એવા ભાવ થાય. એટલે એ જીવના નથી અને દરેક જીવને થાય એમ નથી. એની કેવી પર્યાય છે એ પ્રમાણે થાય છે અને એક સરખા રહેતા પણ નથી. સિદ્ધની પર્યાયમાં એ હોતા જ નથી. સંસારી પર્યાયમાં એ થાય છે અને થાય છે તો પણ એની તીવ્રતામાં પણ ફેર છે, એક સરખાપણું પણ નથી. એટલે એ બધા ભાવો ક્ષણિક છે અને મૂળ દ્રવ્યમાં એવો કોઈ ગુણ નથી કે જેને કારણે થાય. એટલે એ રીતે યુક્તિથી પણ વિચારીએ તો પણ એ જીવના નથી અને આગમ પ્રમાણે પણ એ જીવના નથી, કેમ કે દ્રવ્યનું એવું કોઈ સ્વરૂપ નથી, દ્રવ્યમાં એવા કોઈ ગુણ નથી કે જેને કારણે એવા ભાવ થાય. અને ત્રીજી વાત કે અનુભૂતિના કાળે એ કંઈ અનુભવમાં આવતું નથી એટલે એ જીવમાં નથી. એમ ત્રણેય રીતે યુક્તિ, આગમ અને અનુભવ દ્વારા એ સિદ્ધ કર્યું કે એ બધા ભાવો જીવના નથી એટલે ચેતનના નથી. જે દેખાય છે ચેતન જેવા, એ ભાવો ચેતન જેવા દેખાય છે એટલે એને ભ્રમ પણ થઈ જાય છે કે એ મારા છે, એ ચેતન ભાવો છે. પણ એને પર્યાયમાં થાય છે, જીવને થાય છે એટલે ચિત્ત વિકાર કયા છે, એ ચૈતન્યના વિકારો છે. અને એને દેખીને એવો ભ્રમ ન કરવો કે એ પણ ચૈતન્ય જ છે. આ વાત આપણને આચાર્ય ભગવાને કૃપા કરીને સમજાવી છે અને એનું કારણ પણ કહ્યું કે કારણ કે ચૈતન્યની સર્વ અવસ્થાઓમાં વ્યાપે તો ચૈતન્યના કહેવાય. કુલકુંદાચાર્ય ભગવાને આનો ઘણો બધો વિસ્તાર કર્યો. અમૃતચંદ્રાચાર્ય ભગવાને ખૂબ એના ઉપર ટીકા કરી અને બધું ખૂબ સમજાવ્યું. ચૈતન્યના તો ત્યારે જ કહેવાય કે એ ચેતનની સર્વ અવસ્થાઓમાં હોય. તો રાગાદી વિકારો તો સર્વ અવસ્થાઓમાં વ્યાપતા નથી, મોક્ષ અવસ્થામાં તેમનો અભાવ છે. બહુ સ્પષ્ટ કર્યું છે. મુક્ત અવસ્થા છે સિદ્ધ ભગવાનની, સિદ્ધની પર્યાય જયારે થઈ છે ત્યારે એનો અભાવ છે, છે જ નહીં. વળી તેમનો અનુભવ પણ આકુળતામય દુઃખરૂપ છે, માટે તેઓ ચેતન નથી. એવા ભાવ થાય છે એ ચૈતન્યના વિકારો ત્યારે એ દુઃખરૂપે અનુભવાય છે, એને કારણે આકુળતા થાય છે. જીવના આત્માના પ્રદેશોનું કંપન થાય છે અને એ કંપન આકુળતામય છે. ભલે ને ગમે તેવો શુભભાવ હોય, ગમે તેવો શુભભાવ હોય છતાંય એ આત્મપ્રદેશોમાં અશાંતિ ઉભી કરે છે. આત્માની પોતાની શાંતિને એ હણી લેનારા ભાવો છે એટલે એ કંપન પેદા કરે છે. શુભ હોય કે અશુભ ભાવ, જે આત્માના નથી એ ભાવ આત્મામાં જ્યારે થાય ત્યારે એ ક્ષણ માટે એ આકુળતા ઉત્પન્ન કરે છે, આત્મપ્રદેશોનું કંપન થાય છે અને એ આત્મા પ્રદેશોનું કંપન છે એ જ કારમણે રજકણોને આકર્ષે છે, એટલે કર્મ બંધાય છે. એટલે એ આકુળતામય છે, એ દુઃખરૂપ છે, એનું પરિણામ પણ દુઃખ છે. ભલે પુણ્યનો બંધ થયો હોય અને પુણ્યને કારણે જે કંઈ પ્રાપ્ત થાય, પણ એ બધું પણ છેવટે શું થાય કે જ્યારે એવા સંયોગો આવે પુણ્યબંધને કારણે, ત્યારે પણ એને શું થાય છે, આકુળતા થાય છે. માટે એ દુઃખરૂપ જ છે, પરિણામ પણ દુઃખરૂપ છે, થાય છે ત્યારે પણ એ દુઃખરૂપ જ છે. એટલે એ આત્માના તો હોઈ શકે જ નહીં. આત્મામાં તો સુખ જ છે, આત્માના ગુણ તો આનંદ અને સુખ છે, જ્ઞાન છે, એમાં એવા ભાવો થાય જ નહીં, એટલે એ આત્માના નથી. એટલે અહીંયા કહે છે કે વળી તેમનો અનુભવ પણ આકુળતામય દુઃખરૂપ છે, માટે તેઓ ચેતન નથી, જડ છે. ચૈતન્યનો અનુભવ નિરાકુળ છે. આકુળતા વિનાનો ચેતનનો અનુભવ હોય એ તો આનંદ રૂપે જ હોય, એ શાંતિ રૂપે જ અનુભવાય, એ સુખરૂપે અનુભવાય, એ આકુળતા રૂપે ન અનુભવાય. ચૈતન્યનો અનુભવ નિરાકુળ છે, તે જ જીવનો સ્વભાવ છે એમ જાણવું. પંડિતજીએ બહુ સ્પષ્ટતા કરી દીધી છે. ભ્રમ ન કરવો પહેલી વાત લીધી, કે એ ભાવો ચેતનમાં જણાય છે એટલે એમ ભ્રમ ન કરવો કે ચેતનના છે. એ ચિત્તવિકારો છે, વિકાર છે, એ આત્મામાં થતા વિકાર છે, કે જે આત્માના મૂળ સ્વરૂપમાં વ્યાપતા નથી પણ માત્ર પર્યાયમાં જ. એ એક સમયનું સત છે, જ્યારે જે થાય છે ત્યારે તે છે, પછી નથી. એ પર્યાય પૂરી થઈ ગઈ એટલે વાત પતી ગઈ. પણ એવા પરિણામ થયા છે તો એને કારણે થઈ અને કારમણે રજકણો એ આકર્ષાય છે, એટલે કે બંધ પડે છે. અને બંધ પડ્યો છે તો પછી પાછો એ બંધ પણ, એનો સ્થિતિબંધ પૂરો થતા એનો વિપાક થાય છે, એટલે ઉદયમાં આવે છે અને એ નવા સંયોગો આપે છે. એ સંયોગો જીવની સમીપમાં છે, જીવની અંદરમાં કંઈ થાય છે એમ નથી, આત્માની અંદરમાં કંઈ એ કંઈ કરે છે એમ નથી. એટલે એવા સંયોગો જ્યારે આવે છે ત્યારે ફરી પાછો જીવ એની સાથે જોડાઈ અને નવા એવા ને એવા વિકારી ભાવ કરે છે. એટલે આમ એ ચક્ર ચાલ્યા જ કરે છે. અને એ ચક્રને તોડવા માટે, એવું ચક્ર તોડવા માટે થઈ અને આચાર્ય ભગવાને રસ્તો બતાવ્યો કે ભાઈ એ ભાવ તારા છે, એ વાતને તું ભૂલી જા, એ વાતને તું સ્વીકારી લે કે તું એનાથી જુદો ભગવાન આત્મા છો અને એ તારા ભાવ હોઈ શકે જ નહીં. એટલે જ્યારે એ ભાવને કારણે જે કર્મના બંધન થયું છે અને એ કર્મના બંધનો થયા પછી એનો ઉદય આવે છે અને જે સંયોગો સર્જાય છે, તો એ પણ તારા નથી, એટલે એની સાથે તું જોડાઈશ નહીં. એની સાથે તું જોડાતો નથી, એ તારું નથી, અને જો તું એની સાથે નથી જોડાતો તો પછી પાછા નવા એવા કર્મબંધ થતા નથી અને એમ આગળ વધતા મુક્તિનું કારણ થાય છે. એટલે એવા વિકારી ભાવોને વિકારી સમજવા, પોતાના ન સમજવા, ત્યાંથી ધર્મની શરૂઆત થાય છે. શુભાશુભ ભાવ એ આત્માનો નથી એવી દ્રઢતા કરવી, અને એ દ્રઢતા કરીએ એટલે એ નાસ્તિથી કરી કહેવાય, તો આસ્તિથી સહજ રીતે પ્રશ્ન થાય કે તો આત્માનું શું છે. જો શુભાશુભ ભાવ, વિકારી ભાવ, રાગાદી ભાવ, આસક્તિના ભાવ, એ બધા ભાવ આત્માના નથી તો પછી આત્માનું શું છે, એવો સ્વાભાવિક પ્રશ્ન થાય. એટલે નાસ્તિની સાથે અસ્તિથી વાત એમ આવી જાય છે કે ભગવાન આત્મા તો જ્ઞાયક છે, એ આનંદ સ્વરૂપ છે, નિરાકુળ એનો અનુભવ થાય છે. એટલે બંને વાતને સાથે અહીંયા પંડિતજીએ પણ લીધી છે કે પેલું તારું નથી અને આ તારું છે, બંને સાથે સમજાવી દીધું છે. અને એનું કારણ પણ સમજાવ્યું કે પેલું જ્યારે થાય છે ત્યારે આકુળતા થાય છે, રાગાદીના વિકારો થાય છે ત્યારે આકુળતા છે, અને પોતાના સ્વભાવ ભાવે પરિણમન થાય છે તો આનંદ થાય છે. એટલે આ 44માં કલશની અંદર એ વાત કરવામાં આવી કે આ બધું જે કંઈ તું સમજો છે ભ્રાંતિ રૂપે, અનાદિથી લઈને બેઠો છો અને તને એવી ભ્રાંતિ વર્તે છે મોહને કારણે, તો એ બધું એ પૂતગળમય છે, પૂતગળનું નાટક છે, એ પૂતગળનો નાચ છે, એ ભગવાન આત્માનો નાચ નથી, એ ભગવાન આત્માનું સ્વરૂપ નથી, એમ કરી અને જળને જીવથી ચેતનથી જુદું પાડ્યું છે. છેલ્લી ગાથા પછીના કળશ છે ને, એટલે હવે અહીંયા તો એમ કહીએ કે બધું પૂરું કરે છે અને આખો ભાવ, આખા જીવ અજીવ વિકારનો ભાવ અહીંયા તો આપી દીધો છે. જીવ અને અજીવ બે જુદા પડે છે અને અહીંયા આખા સમયસારની અંદર એવી રીતે લેવામાં આવ્યું છે કે એ રંગભૂમિ ઉપર આ બધા આવે છે જુદા જુદા, અને પછી એ બધા જુદા જુદા સ્વાંગમાં છે અને પછી એ ઓળખાઈ જાય છે. જીવથી એ જુદા છે એમ ઓળખાઈ જાય છે. એ રીતે આખું લીધું છે. એટલે અહીંયા પણ એ છેલ્લી વાતમાં એમ જ આવ્યું કે એ નાટક છે, અને એ નાટક જે છે એમાં જીવ કંઈ નથી કરતો, અનેક પ્રકારે વર્તનાર એ પૂતગળ છે. અનેક પ્રકારે વર્તનાર જીવ હોઈ શકે જ નહીં. જીવ તો એક જ પ્રકારે વર્તે છે, એ તો જ્ઞાન સ્વભાવિક છે, તો જ્ઞાનરૂપે જ પરિણમે, જ્ઞાનરૂપે જ વર્તે. એ અનેક પ્રકારે અનેકમય થતો જ નથી. જે કંઈ થાય છે એ બધું પર્યાયમાં છે, મૂળ દ્રવ્યમાં કંઈ થતું નથી. એમ કરી અને ત્યાં જીવનું જેવું શુદ્ધ સ્વરૂપ છે, જે દ્રષ્ટિનો વિષય છે, એ અહીંયા દર્શાવ્યું છે. એટલે મુખ્યતઃ અહીંયા એ છે કે સાધકને પોતાના સ્વરૂપ પર લક્ષ કરવું છે, પોતાના સ્વરૂપમાં જવું છે. તો કઈ રીતે જાય, એ ક્યાં લક્ષ કરે, કોનું લક્ષ કરે? જેનું લક્ષ કરવું છે એ વાત બરાબર સ્પષ્ટ હોવી જોઈએ ને. એટલે કે આત્માનું લક્ષ કરવું છે તો આત્મા કેવો અને કેવા આત્માનું લક્ષ કરાય, કેવા આત્માનો આશ્રય કરાય, એ વાત એ દ્રષ્ટિનો વિષય કહેવાય. એ દ્રષ્ટિ ક્યાં કરવી એ અહીંયા સ્પષ્ટ કરવામાં આવ્યું છે. આખા સમયસારમાં મુખ્યતા એની છે, અને એ કઈ રીતે કરવી એ માર્ગ પણ દર્શાવવામાં આવ્યો છે. અને જેમણે એવી દ્રષ્ટિ કરી એમને શું ફળ પ્રાપ્ત થયું એ પણ જણાવવામાં આવ્યું છે. એટલે આ દ્રવ્યાનુયોગ છે એ ખરેખર જોવા જઈએ તો આપણે ચાર અનુયોગ કહીએ છીએ. એટલે ધર્મમાં એ ચાર પ્રકારના એ શાસ્ત્રો હોય છે એમ કરીને આપણે સમજીએ છીએ. પણ કૃપાળુદેવે જે વાત કરી છે એ રીતે જોવા જઈએ તો દ્રવ્યાનુયોગ કંઈ એ શાસ્ત્રોનું એક ક્લાસિફિકેશન છે એમ નથી, એ માત્ર ક્લાસિફિકેશન છે એમ નથી, પણ દ્રવ્યાનુયોગ તો પ્રગટ કરવાની વસ્તુ છે. કૃપાળુદેવે તો એમ કહ્યું કે દ્રવ્યાનુયોગ પ્રગટ કરવો. દ્રવ્યાનુયોગ પ્રગટ કરવો એટલે જેવું દ્રવ્ય છે એવા દ્રવ્ય રૂપે પરિણમવું, એનું નામ દ્રવ્યાનુયોગ પ્રગટ કરવો. નિશ્ચયથી તો એમ જ છે, નિશ્ચયથી તો દ્રવ્યાનુયોગ પ્રગટ કરવાની વસ્તુ છે. એમ નથી કે દ્રવ્યાનુયોગના એટલે કે એવા શાસ્ત્રો વાંચીએ એ બધા શાસ્ત્રો દ્રવ્યાનુયોગના છે, પ્રથમાનુયોગના શાસ્ત્રો, એમ એમ નથી. એ તો સમજાવવા માટે વ્યવહારથી વાત કરી કે આ પ્રકારે શાસ્ત્રોમાં લખાણ હોય છે. પણ ખરેખર જોવા જઈએ તો દ્રવ્યાનુયોગ તો પ્રગટ કરવાની વસ્તુ છે. દ્રવ્ય પોતાનું જેવું છે તેવું પ્રગટ કરવું, દ્રવ્યાનુયોગ, એનો યોગ કેવો, અનુયોગ થવો, તો જેવો છે તેવો પોતે પરિણમી જવું, એનું નામ દ્રવ્યાનુયોગ છે. એ વાતને આત્મસાત કરવાની છે. એટલે દ્રવ્યાનુયોગ પ્રગટ કરવાની વાત છે, અને એવો આ દ્રવ્યાનુયોગનો સર્વશ્રેષ્ઠ ગ્રંથ છે કે જેમાંથી આપણને એ દ્રવ્યાનુયોગ કેમ પ્રગટ કરવો એ બધું મળી જાય છે. એટલે કેવા આત્મા તરફ દ્રષ્ટિ કરવી, કેમ કે પોતાનું અત્યારે વર્તમાન સ્વરૂપ છે જે પર્યાય છે એ રીતે તો મલિનતા છે, એટલે એને તો પોતાનું શુદ્ધ સ્વરૂપ દેખાતું જ નથી. તો કેવા શુદ્ધ સ્વરૂપનો આશ્રય કરવો એ સમજવા માટે આખો આ દ્રવ્યાનુયોગ છે. અને કઈ રીતે કરવો, કઈ રીતે એ કરવું, એટલે એની દ્રઢતા કરાવતા આચાર્ય ભગવાને બહુ સરસ વાત મૂકી છે. આ 44માં કળશની અંદર જે વધારે વિશેષતાથી જે સમજવાનું છે કે આ બધું નાટક છે, એ બધું પરનું છે, જીવનું નથી, એ વિશે ઘણો વિસ્તાર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ કર્યો છે. તો આજે આપણે એ બધો વિસ્તાર લઈએ. પ્રવચન રત્નાકર ભાગ ત્રીજો, એમાં કળશ 44 ઉપર ગુરુદેવે જે પ્રવચન આપ્યું છે એના અંશો આપણે લઈએ. પાના નંબર 237, કળશ 44 શ્લોકાર્થ ઉપરનું પ્રવચન. અહીંયા કહે છે બીજા પેરેગ્રાફમાં કે વસ્તુ તો ત્રિકાળ જ્ઞાયક સ્વભાવી જ છે. પહેલી વાત સિદ્ધાંતની વાત, એ તો ત્રણેય કાળ જ્ઞાયક છે, જ્ઞાયક છે, જ્ઞાયક છે, એમાં કોઈ ફેરફાર છે જ નહીં. એના સ્વરૂપમાં જો ફેરફાર થાય, એના સ્વરૂપમાં જો ફેરફાર થઈ જાય તો કોઈ દ્રવ્ય એવું રહી શકે જ નહીં, છ દ્રવ્યો રહી શકે જ નહીં. તો ભગવાને છ દ્રવ્ય કયા, એમ છ દ્રવ્ય રૂપ આ જગત હોઈ શકે જ નહીં, અનેક દ્રવ્યો થઈ જાય. એટલે દ્રવ્ય તો ત્રિકાળ એવું ને એવું જ રહે છે, એમાં જીવ દ્રવ્યને લઈએ તો જીવ દ્રવ્ય ત્રણેય કાળે એવો ને એવો જ રહે છે. જેમ ધર્માસ્તિકાએ બદલાતું નથી, અધર્માસ્તિકાએ બદલાતું નથી, આકાશ બદલાતું નથી કે કાળ પણ બદલાતો નથી, એમના પરિણમન જે થાય છે તે શુદ્ધ નિર્મળ પરિણમન એક સરખા થાય છે તો થાય છે, એમાં કોઈ ફેરફાર થતો નથી. એ જ રીતે જીવનું પરિણમન ત્રણેય કાળ એક સરખું શુદ્ધ જ છે. એટલે એ તો જ્ઞાયક સ્વભાવી છે તો જ્ઞાયક સ્વભાવી જ છે, એમ નથી કે પહેલા નહોતો ને હવે જ્ઞાયક સ્વભાવી થયો, એવું તો છે નહીં. એમ નહોતું કે નિગોદની પર્યાયમાં હતો ત્યારે એક જ્ઞાયક સ્વભાવી નહોતો અને હવે એક જ્ઞાયક સ્વભાવી થયો, મનુષ્ય થયો એટલે થયો, એવું નથી. જીવ તો જ્ઞાયક સ્વભાવી ત્રિકાળ છે, ત્રણેય કાળે છે, એટલે ભૂતકાળમાં પણ હતો, વર્તમાનમાં પણ છે અને ભવિષ્યમાં પણ એ એવો જ રહેવાનો છે. એનો સ્વભાવ કેવો છે? જ્ઞાન કરવાનો, ચેતના એનો સ્વભાવ છે. એટલે એ તો જ્ઞાન કરશે 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 ને કરશે. એ ત્રણેય કાળે જ્ઞાન કરવાવાળો ભગવાન આત્મા છે, એ બીજું કંઈ કરતો નથી. એ કોઈ પર પદાર્થને સ્પર્શતો નથી, પર પદાર્થને પકડતો નથી, તોડતો નથી, ગ્રહણ કરતો નથી, પરના કાર્યો કરતો નથી. અને એ ખરેખર તો એ કરી શકતો જ નથી. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કંઈ કરી શકતું જ નથી. એટલે એ ન્યાયથી, એ સિદ્ધાંત પ્રમાણે એ માત્ર જ્ઞાયક જ રહી જાય છે, બીજું કંઈ કરતો નથી. આ વાતને બરાબર દ્રઢ કરવાની છે. એટલે પહેલી શરૂઆત જ અહીંયા ગુરુદેવે એ કરી કે ભાઈ વસ્તુ તો, એટલે ભગવાન આત્મા તો ત્રણેય કાળે જ્ઞાયક જ છે. આ વાત બરાબર પકડી અને પછી આગળ ચાલવાનું છે. એ વાત જો બરાબર નહીં પકડાઈ હોય તો પછી બીજું બધું વાંચેલું વિચારેલું બધું વ્યર્થ જશે. પરંતુ આ રંગ રાગ આદિ ભાવો, નિગોદથી માંડી પંચેન્દ્રિય સુધીના ભાવો જે છે તે બધાએ પૂદગળ જ નાચે છે. પરંતુ આ બધા ભાવ તો થાય છે ને, શુભાશુભ ભાવ થાય છે ને, આસક્તિ થાય છે ને, ગમવું અને ન ગમવું થાય છે ને, કોઈ સાથે એકત્વ અને કોઈ સાથે દ્વેષ ને કોઈ સાથે રાગ ને આ બધું થાય છે ને, કોઈમાં સારાપણું ને કોઈમાં નરસાપણું ને એવા બધા ભાવો થાય છે ને, કંઈક કરવાના ભાવ થાય છે ને, કંઈક સુધારવાના ભાવ થાય છે ને, કોઈકને શિક્ષા કરવાના ભાવ થાય છે ને, કોઈકને બચાવવાના ભાવ થાય છે ને, આ બધા ભાવો જે થાય છે એ બધા ભાવો નિગોદથી માંડીને પંચેન્દ્રિય સંગમી થયો છે ત્યાં સુધી કેટલા પ્રકારે થાય છે, અનેક પ્રકારે થાય છે. જે જે પર્યાયમાં એ ગયો છે એ પર્યાયમાં એ રહ્યો છે ત્યારે એ જે પર્યાયમાં છે એ પર્યાયને અનુરૂપ એને શરીર મળ્યું છે, તો એ શરીર સાથે એકતા કરી અને એની આસપાસમાં જે કંઈ છે એ બધામાં એ કર્તૃત્વ અને ભોગતૃત્વ માને છે. જેમ કે ચકલી થયો છે તો ચકલી તરીકે એ પોતે પોતાને માને છે કે હું ચકલી છું, અને ચકલી તરીકે એનો જે આનંદ હોય, ચકલી તરીકે જે કંઈ કરી શકે એ બધું એનું, ચકલી તરીકે ઉડી શકે તો એ એમ માને કે હું ઉડી શકું છું, ચકલી તરીકે ચણી શકે તો એમ માને કે હું ચણું છું, ચકલી તરીકે માળો બનાવી શકે તો એમ માને કે હું માળો બનાવું છું, એ સાપ થયો છે તો સાપ તરીકે ફૂંફાળો મારે છો તો એમ માને કે હું ફૂંફાળો મારું છું, હું ક્રોધ કરું છું, હું કરડી શકું છું. એટલે કેટલી પર્યાયોનો તમે વિચાર કરશો, જે જે પર્યાયમાં તિર્યંચ, કેટલા પ્રકારના તિર્યંચો, એક ઇન્દ્રિયોથી માંડી અને તમે વિચાર કરો કે કેટલા પ્રકારે છે બધા, એ બધા તિર્યંચનો વિચાર કરીએ તો એ બધાને જેવા શરીર અને એ બધા શરીરને અનુરૂપ જે કંઈ સંયોગો મળ્યા છે એ બધા સંયોગો રૂપે એ પરિણમે છે. એટલે ઉદય ભાવે જ હંમેશા પરિણમ્યો છે, એ હંમેશા ઉદય ભાવે જ પરિણમ્યો છે. બિલાડી થયો છે તો એ એમ જ માને છે કે હું આ કરી શકું છું, હું કૂદીને જઈ શકું છું, હું આ પકડી શકું છું, હું ઉંદરને પકડી શકું છું. એટલે કેટલા ભાવ, કેટલા તિર્યંચનો વિચાર કરીએ, દરેક તિર્યંચનો વિચાર કરીએ અને દરેક તિર્યંચની પર્યાયમાં, એટલે એના જીવનકાળ દરમિયાન થતા એના ભાવોનો વિચાર કરીએ તો અસંખ્ય પ્રકારના ભાવો થયા, એને સંખ્યામાં તો ગણી પણ ન શકાય એટલા પ્રકારના ભાવો થયા. મનુષ્ય થયો છે તો મનુષ્યને પણ, દરેક મનુષ્યને જુદા જુદા પ્રકારના ભાવ થાય, કનિષ્ઠમાં કનિષ્ઠ ભાવ થાય અને ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ ભાવ પણ થાય. પણ આ જે કંઈ થઈ રહ્યું છે એ બધું શું છે? એ આત્માનું છે, જીવનું છે? એ જીવનું નથી, એ જીવનું નથી, એ પર્યાયમાં, જીવનની પર્યાયમાં થઈ રહ્યું છે પણ એ જીવનું નથી. એની અહીંયા વાત કરી છે. શરીર સાથે એનું એકત્વ, દરેક શરીર સાથે એને એકત્વ હોય છે, કોઈ પર્યાય એવી નથી કે જેમાં શરીર મળ્યું હોય અને એને એ શરીર સાથે એકત્વ ન થયું હોય, એવી કોઈ પર્યાય હોય તો બતાવો. તમે એમ માનો છો કે એ પેલાને મગજ નથી એટલે એ નહીં વિચારી શકતો હોય, બેક્ટેરિયાને મગજ નથી તો બેક્ટેરિયા એમ ન વિચારી શકે કે આ શરીર મારું છે? પ્રભુ, એમાં વિચારવાનો પ્રશ્ન નથી, અહીંયા ભાવનો પ્રશ્ન છે. વિકલ્પોની જરૂર નથી, મનની જરૂર નથી, ભાવની જરૂર છે. ભાવ એને કેવો હોય? જે શરીર સાથે રહ્યો છે એના એકત્વનો જ ભાવ હોય, અને એને પર્યાપ્તિ ઓછી છે એટલે હંમેશા એને આર્ધ ધ્યાન જ હોય, દુઃખ જ હોય, ક્રોધના જ ભાવ હોય, દ્વેષના જ ભાવ હોય. આ એકેન્દ્રિય જે છે, આ વનસ્પતિ જે છે, એ બધા વનસ્પતિને શું હોય? એને મગજ નથી એટલે એને કોઈ ભાવ જ ન થાય? એમ નથી. ભાવ છે તે આત્માના છે અને વિકલ્પ અને વિચારો જે છે તે મનના છે. મન, વાણી, કાયા આ બધું ભગવાન આત્માથી જુદું છે, એને અને આત્માને કોઈ સંબંધ નથી. ભાવ આત્માના છે એટલે એકેન્દ્રિય થયો છે, એટલે એને મન પણ નથી ને વાણી પણ નથી, માત્ર એક કાયા જ છે એટલે એને કંઈ ભાવ ન થાય એમ હોય. એટલે એને તો ખૂબ અર્ધ્યાનને દ્વેષના ભાવ છે, ક્રોધના ભાવ છે, કેમ કે એને કંઈ મળ્યું નથી, કંઈ નથી મળ્યું એટલે એને ભાવ છે. શબ્દો દ્વારા ભાવ આવે એમ નથી, શબ્દોને અને ભાવને કોઈ શબ્દ નથી. એ તો સંઘની પચેન્દ્રિયને એવું છે કે એના વિકલ્પની સાથે એવા જ એને ભાવ હોય છે, પણ બાકી જેને મન નથી એને શું ભાવ ના હોય? નિગોદમાં પણ જે જીવ છે એને પણ ભાવ છે. એટલે દરેક જીવને ભાવ એવા હોય છે, એટલા માટે નિગોદથી માંડી અને સંઘની પચેન્દ્રિય થયો ત્યાં સુધીના બધા ભાવની વાત અહીંયા ગુરુદેવે કરી દીધી.
ભાવ થાય છે મન દ્વારા,
મનને અને ભાવને કોઈ સંબંધ નહીં, મન દ્વારા ભાવ થતા જ નથી. કેમ કે મન તો પચેન્દ્રિયમાં પણ સંઘની છે તો જ મન છે, નહીં તો મન છે જ નહીં. એટલે મન છે એની સાથે વિચારો છે, વિકલ્પ છે, અને વિકલ્પ જેવા છે એવો ભાવ છે, એટલે એને ગૂંચવાળો એ થઈ ગયો છે કે જે વિકલ્પ છે ભાવ છે એમ નથી. વિકલ્પ અને ભાવ બંને વસ્તુ જુદી. વિકલ્પ જે છે એ જુદો છે, ભાવ જુદો છે. વિકલ્પ વિના ભાવ હોય, આના સંબંધી આપણે વચ્ચે એક સ્વાધ્યાયમાં વાત કરી છે કે ભાવ હોય એ કોઈ વિકલ્પ ઉપર આધારિત નથી, પણ સંઘની પચેન્દ્રિય થયો છે તો એને જયારે જેવો વિકલ્પ છે ત્યારે એને એ સાથે એવો ભાવ હોય છે. એટલે મનથી ભાવ થાય છે એમ નથી, પણ સંઘની છે એટલે એને એક સગવડ છે. શું સગવડ છે? કે એને એના ભાવો, એને એના ભાવોને સારા વિકલ્પ દ્વારા એને શુભ ભાવ રૂપે પરિણમવાનો એને એક વિકલ્પ મળે છે, એ એની સગવડ છે. એટલે એમ કરતા એ શુદ્ધતાના લક્ષ્ય જે શુભ ભાવ થાય છે એને શુદ્ધતાના લક્ષ્ય જે શુભ ભાવ થાય છે એ વખતે એનું મન જે કાર્ય કરે છે, શબ્દો, વાણી એ બધું જે કંઈ કાર્ય કરી રહ્યું છે એ બધા વિકલ્પ સાથે એ જોડાય છે, તો એક અપેક્ષાએ એને દ્રવ્યશ્રુતનો અભ્યાસ કરવામાં એ ઉપયોગી થાય છે, સાચી સમજણ મેળવવામાં ઉપયોગી થાય છે. પણ એથી કરીને એને આત્મસાત કરી લે છે એમ નથી, એનો નિર્ણય કરે છે, એનો નિર્ણય કરે છે. અને એ બધો જે નિર્ણય થાય છે, સાચો નિર્ણય થયો, જેમ છે તેમ સ્વરૂપનો નિર્ણય થવો, એ બધું શબ્દો દ્વારા સમજીને, એ ગુજરાતીમાં સમજે, હિન્દીમાં સમજે, મરાઠીમાં સમજે, બંગાળીમાં સમજે, ગમે તે ભાષામાં સમજ્યો છે, તો એવો નિર્ણય કરવામાં એ વિકલ્પો જે ભાષા સહિત છે, શબ્દ સહિત છે, એ બધા એને ઉપયોગી થાય છે. પણ એ આત્મસાત નથી થતું. આત્મસાત તો એને અનુભવથી કરવાનું છે, અને અનુભવને કોઈ વાણીની, શબ્દોની જરૂર નથી. એટલે અનુભવના કાળે કોઈ વિકલ્પ હોતા નથી. હું જ્ઞાયક છું, જ્ઞાયક છું, જ્ઞાયક છું, એ વિકલ્પ સાથે રહેલો ભાવ પણ એવો જ છે કે હું જ્ઞાયક છું. પોતે દ્રઢતા કરી છે ત્યારે એને વિકલ્પ પણ એમ જ હોય છે, અને એવો ભાવ પણ હોય છે કે હું જ્ઞાયક છું. બસ એ રટણ ચાલે છે, સમજીને રટણ ચાલે છે. જે સમજ્યો નથી એની તો કોઈ વાત નથી, ગોખણવાની, ગોખીને જે કરે છે એ ગોખણની વાત નથી. પણ જેને ખરેખર આ બધું બરાબર ગળે ઉતરી ગયું છે, સમજાઈ ગયું છે, દ્રઢતા થઈ ગઈ છે, અને એ એમ માને છે કે ના, બસ મારું સ્વરૂપ તો માત્ર જ્ઞાયક જ છે, હું જ્ઞાયક છું, જ્ઞાયક છું, અને એમ કરીને જ્યારે એ પોતે પોતાના સ્વરૂપમાં જાય છે ત્યાં સુધી એ જ્ઞાયક છું એ શબ્દો, એ વિકલ્પ અને એની સાથે રહેલો ભાવ, એમાં એ શબ્દો વિકલ્પ જે કંઈ છે એ બધું છૂટી જાય છે, અને જે ભાવ છે એ ભાવે પોતે પરિણમી જાય છે, એ ભાવે એ પરિણમી જાય છે. એની વાત બેનશ્રી બેને કરેલી છે કે વિકલ્પો બહાર રહી જાય છે અને પોતે અંદર ચાલ્યો જાય છે. એટલે શબ્દો, વાણી, વિકલ્પો, એ મનની પ્રક્રિયાઓ, એ યાદશક્તિ, આ બધું જે છે એ કંઈ જીવને કાર્યકારી થતું નથી, એ કંઈ જીવને ભાવ કરાવનારું છે એમ નથી. પણ સંઘનીને એની સાથે રહેલા ભાવ એ આ જ પ્રકારે હોય છે, એટલે આપણે એને જુદા નથી પાડતા. એટલે આપણને જે વિચાર આવે, વિકલ્પ આવે, વાંચીએ, એના દ્વારા એમ માનીએ છીએ કે એને લીધે થઈ અને આપણને એવો ભાવ થયો, પણ બંને વસ્તુ જુદી છે. એટલે ભાવો છે એ વિકલ્પ પર કોઈ આધાર રાખતા નથી, ભાવને કોઈ વિકલ્પની અપેક્ષા નથી. એકેન્દ્રિયને પણ ભાવ હોય છે, બે ઇન્દ્રિયવાળાને પણ ભાવ છે, પંચેન્દ્રિય બધાને ભાવ છે. એટલે એની વાત અહીંયા લીધી છે. એટલે નિગોદથી માંડી અને પંચેન્દ્રિય સુધીના ભાવો, અને આપણે હમણાં વાત કરી એ પ્રમાણે જુદા જુદા તિર્યંચને જુદા જુદા સંયોગો પ્રાપ્ત થયા છે, જેવા એના પુણ્ય અને પાપના ઉદયો વર્તે છે એવા સંયોગો પ્રાપ્ત થાય છે. એ સંયોગો સાથે એ જોડાય છે અને જે ભાવ કરે છે એ બધા ભાવો, એ બધા ભાવો દેવ થયો છે તો દેવ તરીકે એને જે કંઈ પ્રાપ્ત થયું છે એને એ પોતે પોતાનું માને, એને પોતે હોશિયાર છે, ડાયો છે, હું શક્તિમાન છે, ખૂબ શક્તિશાળી છે, બધા જાત જાતના રૂપો ધરી શકે છે, આ બધું જે માને છે એ બધી માન્યતાઓ એની એ વખતે જેવા ભાવ થયા છે તે મિથ્યાત્વ સહિતના. સમકીતિ દેવ હોય એને એવું નથી હોતું, પણ જે માત્ર સમ્યક દર્શન વિના શુભભાવને કારણે દેવ થયા છે એવા દેવો મિથ્યા દ્રષ્ટિ છે, એમને એવા ભાવો થાય છે. તો એ બધા ભાવો લઈએ, કે નારકી છે એના ભાવો લઈએ, એને દુઃખ છે અને દુઃખને વેદે છે અને એને જે ભાવો થાય છે એ બધા ભાવો લઈએ, કે આ મને આમ મારે છે, આ મને આમ કરે છે, મારું આમ થઈ રહ્યું છે, મારું તેમ થઈ રહ્યું છે, એ બધા ભાવો, મનુષ્યના બધા ભાવો લઈએ, એમ અસંખ્ય પ્રકારના ભાવો, એ બધા ભાવોને અહીંયા લઈ લેવામાં આવ્યા છે. એટલે ગુરુદેવ અહીંયા કહે છે કે રંગ રાગ આદિ ભાવો, નિગોદથી માંડીને પંચેન્દ્રિય સુધીના ભાવો, કેટલા ભાવો જે છે તે બધાએ પૂદગમાં પૂદગળ જ નાચે છે. બધા ભાવમાં વિવિધતા તો બધી પૂદગળની જ છે, એ આત્માની કોઈ વિવિધતા નથી, આત્મા એમાં રહેવો નથી, આત્માના એ ભાવ નથી, એ બધા એમાં પૂદગળ જ નાચે છે. ભગવાન આત્મા તો એક જ્ઞાયકપણે જ રહે છે, એ તો જાણનારો જ રહ્યો છે. એવા ભાવ વખતે પણ ભગવાન આત્મા જાણનારો છે, પણ એવી એની દ્રષ્ટિ થાય અને આત્મા તરફ લક્ષ જાય તો એને ખ્યાલ આવે ને, એ જયારે બહારના ભાવોમાં રાચી રહ્યો ત્યારે એને ક્યાંથી ખ્યાલમાં આવે કે એ ભગવાન આત્મા જ્ઞાયક છે. પોતે બહારના ભાવોમાં રાચી રહ્યો હોય ત્યારે એને કેવી રીતે ખ્યાલમાં આવે કે પોતે ભગવાન આત્મા જ્ઞાયક છે, સિદ્ધ સમાન છે? બહારમાં રાચી રહ્યો છે એટલે ખ્યાલમાં આવતું નથી, અને પછી પૂછે છે કે અમને કેમ આત્માનો અનુભવ થતો નથી. ભાઈ તું આત્માનું લક્ષ તો કર, આત્માનું લક્ષ કર્યા વગર તને અનુભવ ક્યાંથી થશે? રહેવું છે બહારમાં અને આત્માની વાત કરવી છે, બે ક્યાંથી બનશે? જે અનુભવનો વિષય છે એ અનુભવ દ્વારા જ ખ્યાલમાં આવશે, એ ઇન્દ્રિયનો વિષય નથી કે તને ઇન્દ્રિય દ્વારા તને બતાવી દે કે આ આત્મા. આત્મા તો એક જ્ઞાયકપણે જ રહે છે, એ બધામાં પૂદગળ જ નાચે છે, એ રાગાદિના ભાવમાં પૂદગળ જ નાચે છે. આગળ પણ કહે છે કે રંગ રાગાદિ ભાવોમાં એ ક્યાં પ્રસરે છે, એ એટલે ભગવાન આત્મા ક્યાં પ્રસરે છે, એ એમાં વ્યાપતો જ નથી. ચૈતન્ય દેવ તો સદાય ચૈતન્યપણે જ રહ્યો છે. આ રાગાદિ ભાવો છે એ તો પૂદગળનો જ નાચ છે, પૂદગળનું જ નાટક છે. જાત જાતના ભાવ થાય છે, જાત જાતના વેશ ધારણ કરે છે, એ વેશ ધારણ કરનારો ભગવાન આત્મા નથી. એ બધું પર્યાયમાં થઈ રહ્યું છે, અને પર્યાયમાં થઈ રહ્યું છે તેનું કારણ શું છે? પરનું લક્ષ્ય કરતા થાય છે. એ પર બધું શું છે? એ બધું પૂદગળમાં છે. કર્મના ઉદય આવ્યા એટલે થયું, તો પણ કર્મના ઉદયો શું છે? એ પૂદગળજનિક છે, એટલે એને બધું પૂદગળ જ કહ્યું. એટલે આખું નાટક એ પૂદગળનું છે, આત્માનું નથી. વિવિધતા જે દેખાય છે ને એ બધી પૂદગળની છે. આ મનુષ્યપણું થવું અને એમાં પુરુષપણું થવું કે સ્ત્રીપણું થવું, એમાં એ બધું પૂદગળનું છે. જૈનને ત્યાં જન્મ થવો એ પણ પૂદગળમાં જ છે. એમ જૈનને ત્યાં જન્મ થયાથી જૈન થઈ જતો નથી. અરે સાચા જૈન જે હોય, જેને સનાતન જૈન દર્શન પ્રત્યે શ્રદ્ધા હોય, એવા જૈનને ત્યાં એ જન્મે છતાં પણ અને એ જ માન્યતા પોતાના મા બાપ બરાબર સાચો ધર્મ બરાબર સમજીને કરતા હોય, પાળતા હોય, એને ત્યાં જન્મ્યો હોય, સમ્યક દ્રષ્ટિ હોય એના પિતા, તો પણ એને ત્યાં પણ જન્મ્યો હોય, એ જ માન્યતામાં રહ્યો હોય, એમ જ સમજતો હોય, છતાં એ જૈન ન કહેવાય. જ્યાં સુધી એ પોતે સ્વતંત્રપણે એ નિર્ણય કરે નહીં ત્યાં સુધી ન કહેવાય. એ તો માત્ર એને સંયોગો એવા મળ્યા એટલે એવા સંયોગોને કારણે એમ એ વર્તી રહ્યો છે, પણ એને પોતાને જાતે નિર્ણય થવો જોઈએ અને અનુભવ સહિત થાય ત્યારે એ સાચો જૈન કહેવાય. નહીતર શું થાત કે બીજી જગ્યાએ જન્મ્યો હોત તો એ પ્રમાણે અનુકરણ કરત. જૈનને ત્યાં જન્મ્યો છે એટલે જૈન પ્રમાણે અનુકરણ કરે છે, બ્રાહ્મણને ત્યાં જન્મ્યો હોત તો બ્રાહ્મણ પ્રમાણે અનુકરણ કરતો હોત, એ જ પૂજાપાઠ એ બીજી પત્ર ચઢાવતો હોત. એટલે કઈ વાણિયાને ઘેરે જન્મ્યા છીએ એટલે, અથવા તો તમારા ઘરમાં સાચો જૈન ધર્મ ચાલી રહ્યો છે માટે એમ ન માની લેવું કે તમે જૈન થઈ ગયા છો. જ્યાં સુધી તમે સ્વતંત્રપણે નિર્ણય નથી કરતા, પેલો નિર્ણય તો તમારા પિતાશ્રીનો, તમારા માતુશ્રીનો છે, એથી કરીને તમને નિર્ણય થઈ જાય છે એમ નથી. તમે તો માત્ર અનુકરણ કરો છો, અનુકરણમાં ધર્મ નથી. એટલે પોતે જ્યાં સુધી નિર્ણય નથી કરતો અને પોતે એ વસ્તુને આત્મસાત નથી કરતો ત્યાં સુધી જિનેશ્વરની આજ્ઞામાં છે જ નહીં, જૈનેશ્વરની આમન્યામાં પણ નથી. એટલે જૈનપણું જે છે એ તો એને પોતે પ્રગટ કરવાનું, બાકી તો એ પણ એક પ્રકારનો વેશ જ કહેવાય. વાણિયાને ત્યાં જન્મ્યો એટલે પોતે જૈન, એવી વેશ કહેવાય. એ જૈનનો વેશ છે, એ જૈન નથી, એ તો એવો વેશ ભજવી રહ્યો છે. આપણે સમ્યક દર્શન પ્રગટ કરવાનો પુરુષાર્થ જાતે સમજીને કરીએ છીએ, ઉપાડીએ છીએ તો સાધક કહેવાય. પણ આપણા ઘરમાં આ વાત ચાલતી હોય ને રોજ સમયસર વંચાતું હોય ને આપણે રોજ બેસી જતા હોઈએ એટલે કંઈ જૈન થઈ જતા નથી, એ તો આપણો ઢોંગ છે, એ તો વેશ ભજવી રહ્યા છીએ. એની જગ્યાએ ગીતા વંચાવવા માંડે તો પછી ગીતાને પણ આપણે પકડી લઈએ. અત્યારે ઘણા વર્તમાનમાં એમ ચાલી રહ્યું છે ને, કેટલા બધા જૈનો ગીતા વંચાતી હોય તો ત્યાં જૈન બેસી જાય છે, કેમ કે એ એમની નજીકમાં વંચાય છે અને એમની સમીપમાં એમને એવો યોગ પ્રાપ્ત થયો છે કે ત્યાં એ જઈ શકે તો તેમાં જવા માંડે છે, તો પછી એનું અનુકરણ કરવા માંડે છે. કેટલાય જૈનો એ પ્રમાણે વર્તે છે, નથી વર્તતા આપણે જોઈએ છીએ તો ક્યાં જૈન થયા, જૈન થઈ જવાતું નથી. એટલે એવા સંયોગો આવ્યા છે અને એવા સંયોગો, એ સંયોગોને શું કહેવાય, એ ઉદય ભાવ છે, એ ઉદય ભાવે પોતે વર્તે છે. અને ઉદય ભાવે વર્તતા એ જૈનને ત્યાં હોય તો કંઈ જૈન થોડો થઈ જાય છે, એ પણ ઉદય ભાવ જ છે. પોતે જ્યાં સુધી નિર્ણય કરી અને સમ્યક દર્શન પ્રગટ નથી કરતો ત્યાં સુધી એ ખરેખર જૈન નથી. એ તો એને એવા ઉદય મળ્યા છે કે જેને કારણે થઈ અને એને એવા જૈન ગુરુ મળી ગયા હોય અને એમના પછી પ્રવચન સાંભળે, એમની પાસેથી સમજે, એ ઉદય છે. પણ પછી પોતાને નિર્ણય થવો જોઈએ ને, એ તો પછી બીજો એવા ઉદય મળે કે જેમાં એને વેદાંતિ કોઈક પ્રખર મળી ગયા હોય, એના મિત્ર વેદાંતિ હોય અને એને સમજાવે તેની સાથે જવા માંડે. એટલે કે એ જિનેશ્વરની આમન્યામાં નથી. જિનેશ્વરની આમન્યમાં તો એ જ છે કે એ જિનેશ્વરે જે પ્રરૂપિત કરેલા છે, જિનેશ્વર ભગવાનની વાણીમાંથી જે ઉદ્ભવ પામ્યા છે, એવા શાસ્ત્રો, એવા દેવ અને ગુરુ, એની એને બરાબર શ્રદ્ધા હોય અને એ શ્રદ્ધા એણે પોતે સમજીને કરી હોય અને પછી એવી શ્રદ્ધાપૂર્વક એ પોતે પોતાના સ્વરૂપની પ્રાપ્તિનો પુરુષાર્થ કરતો હોય તો જૈન છે, એ સિવાય જૈન નથી. નહીં તો તે બદલાઈ જશે, એ તો બદલાઈ જવાનો છે. અહીંયા એ વાત છે કે ચૈતન્ય દેવ તો સદાય ચૈતન્યપણે જ રહ્યો છે. આ રાગાદી ભાવો છે એ તો પૂતગળનો જ નાશ છે. એટલે આ બધા વેશ આપણને દેખાય છે એ બધા તો પૂતગળના જ છે. તેઓ પૂતગળ પૂર્વક જ થયા છે અને તેથી તેમાં પૂતગળ જ નાચે છે એમ અહીંયા કહેવું છે. ગુરુદેવ કહે છે કે અનંતકાળમાં જે શુભભાવ થયો એ પૂતગળનું પરિણમન છે, અશુભ ભાવ થયો તે પૂતગળનું પરિણમન છે, તથા શુભાશુભનું ફળ જે સ્વર્ગ આવ્યું એટલે દેવલોકની ગતિ થઈ એ પણ પૂતગળમય છે, અને અશુભ ભાવનું ફળ જે નરક કે તિરેંચનું આવ્યું એ પણ પૂતગળમય છે. આમ રાગાદી ભાવોમાં સર્વત્ર પૂતગળ જ નાચી રહ્યું છે. આત્મા તો સદાય ત્રિકાળ જ્ઞાયક જ રહ્યો છે. કોઈ પણ અવસ્થામાં એ ગયો ત્યારે પણ ભગવાન આત્મા તો જ્ઞાયક જ રહ્યો છે. અને જે કંઈ થઈ રહ્યું છે, આ બધા સ્વાંગ થઈ રહ્યા છે, જે નાચ દેખાઈ રહ્યો છે, જે નાટક દેખાય છે, એ બધું પૂતગળને કારણે પૂતગળનું જ છે. એ જીવની પર્યાયમાં છે પણ એના જીવના મૂળ સ્વભાવમાં નથી, એ વસ્તુ આત્મામાં છે જ નહીં. આત્મા તો જેવો છે તેવો સદાય જ્ઞાયક પણ છે. અને પ્રવચન સારની ગાથા 200ની ટીકામાં પણ છે કે અનાદિનો જીવ જ્ઞાયક જ રહ્યો છે, અનાદિનો જીવ જ્ઞાયક જ રહ્યો છે. આ રાગાદી ભાવોમાં એ જ્ઞાયક નાચતો નથી પણ પૂતગળ જ નાચે છે. એટલે કે જ્ઞાયક પોતાના જ્ઞાયક સ્વરૂપને બદલતો નથી. જ્ઞાયક નાચતો નથી એટલે શું કહેવું છે કે પોતે જ્ઞાયક જ રહ્યો છે અને એમાં કોઈ ફેરફાર થતો નથી. જો એમાં ફેરફાર થાય તો એ જ્ઞાયક નાચે છે એમ કહેવાય. એટલે એ જ્ઞાયક નાચતો નથી પણ પૂતગળ જ નાચે છે. આ પુણ્ય પાપના ભાવ અને એના ચાર ગતિરૂપ ફળ તથા શરીર, મન, વાણી, ઇન્દ્રિય ઇત્યાદિનો સંયોગ, એ બધામાં પૂતગળ નાચે છે, પૂતગળ જ નાચે છે. પૂતગળ એવ નટતી, બહુ સરસ વાત કરી દીધી છે. આવો વિચાર કરીએ એટલે આપણને ખ્યાલ આવે કે હું કોણ, પછી પ્રશ્ન એ થાય. અને હું કોણ જેને પ્રશ્ન થયો છે, સાચા હૃદયથી જેને એ વાત પકડાઈ છે અને જેને સ્પર્શી ગયું છે એ તો પછી હું કોણ છે એને પામવાનો, એને પકડવાનો, એનો અનુભવ કરવાનો જ પુરુષાર્થ કરશે. બાકી હજી જેને આ પૂતગલના નાચમાં રસ પડ્યો છે એ બધે ભટકશે, કે જ્યાંને ત્યાં ધર્મની શોધમાં ઉપડી જશે. ધર્મના નામે એ નાચશે, ધર્મના નામે એ નાચશે. પણ જેને એક વખત થયું છે કે ના આ બધું નાટક છે, આ બધા વેશ છે, આવા વેશ અનંતકાળથી હું ભજવતો આવ્યો છું, બસ હવે મારે કોઈ વેશ જોઈતા નથી, હવે કોઈ આવા ભાવ પણ જોઈતા નથી, આવી કોઈ પર્યાય મારે જોઈતી નથી, હું ભગવાન આત્મા શુદ્ધ ત્રિકાળ જ્ઞાયક છું, તો એ જ ભાવે રહીશ અને જે પરિણમન થશે એ શુદ્ધ નિર્મળ પરિણમન થશે, એ શુદ્ધ પર્યાય થશે. બીજું મારે કંઈ જોઈતું નથી, હું જેમ છું તેમ જ રહું, બસ એ સિવાય મને બીજું કંઈ ખપતું નથી. એને એમ પણ નથી થતું કે હું કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરું, કેમ કે કેવળ જ્ઞાનની પર્યાય તો થવી હોય તો થાય, હું ભગવાન આત્મા જ્ઞાયક શુદ્ધ ત્રિકાળ સિદ્ધ સમાન છું. આ ભાવમાં જ્યારે એ રાચી રહે છે ત્યારે એને એ કેવળ જ્ઞાનની પર્યાય થાય છે, કેમ કે એ ભાવમાં રાચતા આગળ વધતા 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 એકાગ્રતા એટલી બધી વધી જાય, એટલી બધી વધી જાય છે કે પછી બધા કષાયોનો અભાવ થઈ જાય છે. આપણે એને ભલે શાસ્ત્રની ભાષામાં શ્રેણી ચડવી, પહેલું શુક્લ ધ્યાન, બીજું શુક્લ ધ્યાન આ બધું કહીએ, પણ ખરેખર જોવા જઈએ તો એની એકાગ્રતા પોતાનામાં, પોતાના સ્વરૂપમાં એટલી બધી વધી જાય છે, જે ભાવે છે એ ભાવે જે રહી જાય છે, માટે એ કેવળ જ્ઞાનની પર્યાય થાય છે. અહીંયા આ વાત કરી કે એ ચાર ગતિના ફળ બધું એ બધું જે છે એ પૂતગળના પરિણામ છે, પૂતગળમય છે અને પૂતગળ જ નાચે છે, એ બધી વાત કરી. એટલે એક પ્રશ્ન અહીંયા કોઈએ કર્યો કે રાગની પરિણતિ તો જીવની છે ને, તમે એમ કહો છો કે આ બધું નાટક બધું પૂતગળનું જ છે, તો પછી જીવનું શું? જીવની પરિણતિમાં આ બધું દેખાય છે ને, એને રાગ થતા દેખાય છે ને? આના ઉત્તરનો, એના પ્રશ્નનો જવાબ આપ્યો છે અહીંયા કે રાગની પરિણતિ જીવની એક સમયની પર્યાયમાં છે, તેથી તેને વ્યવહારથી જીવની કહી છે. જે થઈ રહ્યું છે તે પર્યાયમાં થઈ રહ્યું છે અને એ પર્યાય એક સમયની છે, બહુ સ્પષ્ટ મૂક્યું છે, એક સમયની પર્યાયમાં છે, એના ઉપર વજન છે અહીંયા. એક સમયની પર્યાયમાં છે એટલે એ ટકતું નથી, એ રહેતું નથી, બીજા સમયે બીજું હોય, બીજા સમયે એ નથી. રાગની પરિણતિ જીવની એક સમયની પર્યાયમાં છે, તેથી તેને વ્યવહારથી જીવની કહી છે. નિશ્ચયથી જો જીવની હોય તો ટકીને રહે, નિશ્ચયથી જીવની નથી તો પણ, નિશ્ચયથી તે ચૈતન્ય સ્વભાવમાં નથી એટલે એ જીવની કહી છે તો પણ, જીવની એને કહેવામાં આવી છે તો પણ એ નિશ્ચયથી ભગવાન આત્માનો જેવો સ્વભાવ છે, ચૈતન્ય સ્વભાવ, એવા સ્વભાવમાં નથી. રાગાદીમાં ચૈતન્ય પ્રસરતું નથી, માટે તે અચેતન પૂતગલમય છે. જે ભાવથી તીર્થંકર ગોત્ર બંધાય, શુભ ભાવની વાત કરી છે અહીંયા, કે જે ભાવથી, જે શુભ ભાવથી તીર્થંકર ગોત્ર બંધાય, તે ભાવ પણ અચેતન પૂતગલ છે, કેમ કે તે ચૈતન્યની જાતિનો નથી. ઘણાને આ સમજ નથી હોતી, તીર્થંકર નામ ગોત્ર બંધાય, એક નામ ગોત્ર એ બધી શું છે? એ કર્મની પ્રકૃતિ છે, કે એ કર્મની પ્રકૃતિ બંધાય માટે એ તીર્થંકર થાય છે એમ નથી. તીર્થંકર થવા પણ જે છે એ એનો પુરુષાર્થ છે, એ શુદ્ધિનો પુરુષાર્થ છે, એ પોતે પોતાના સ્વરૂપમાં જઈ અને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર રૂપે પરિણમે છે અને એ ક્ષાયિક સંકિતિ થયા છે એટલે પછી વિશેષતા એ કરી અને એ આગળ જે પુરુષાર્થ કરે છે એમાં એ કેવળ જ્ઞાની થાય કે તીર્થંકર થાય. હવે જો તીર્થંકર થાય છે, તીર્થંકર થાય છે તો એમને પછી એ બધા એ બધા અતિશયો હોય છે અને પરિષય રહિત એ દશા હોય છે, એટલે એ બધું જે પ્રાપ્ત થવું એ પુણ્યને કારણે. ખરેખર તીર્થંકર થયા પછીથી કોઈ પરિષય કે ઉપસર્ગો એ બધું હોતું જ નથી, કેમ કે એવું ઉત્કૃષ્ટ પુણ્ય લઈને આવે છે, એમને તો અતિશયો હોય છે બધા. એટલે 34 પ્રકારના અતિશયો જે છે એ અતિશયોનું કારણ શું છે? એ શુદ્ધ ભાવ નથી, કેમ કે એ તો બંધ થયો. નામ ગોત્ર એવું ગોત્ર મળ્યું, એમને એવો કોઈ ભાવે નથી હોતો હું તીર્થંકર થવું. કદાચ તીર્થંકર થવું ને બદલે એમ ભાવ હોય કે હું બધાને પમાડું, મને પ્રાપ્ત થયું છે એ બધાને પમાડું, એવો ભાવ હોય અને એ શુભ ભાવ હોય છે, એ શુભ ભાવને કારણે થઈ અને એમના દ્વારા બધા પામે એવું પદ એમને પ્રાપ્ત થાય. પણ એ શુભ ભાવ છે તીર્થંકર નામ ગોત્ર, ગોત્ર એટલે શું છે? નામ એ શું છે? નામ એ પણ કર્મ છે, ગોત્ર પણ કર્મ છે, અઘાતી કર્મ છે અને એ અઘાતી કર્મ તો એમને ભોગવવા જ પડે છે. અત્યારે વર્તમાનમાં સિમંદર પ્રભુને પણ એ અઘાતી કર્મ, એ નામ ગોત્ર આયુષ્ય અને સાતાવેદની, એ ચાર અઘાતી કર્મ સિમંદર પ્રભુને બાકી રહ્યા છે અને એક કરોડ પૂર્વનું આયુષ્ય છે ત્યાં સુધી એમને એ શરીર સાથે રહેવાનું થશે, તો ભોગવવું જ પડશે. ચાર ઘાતી કર્મનો નાશ થયો, કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું, સર્વજ્ઞ થયા, ઓમકાર ધ્વનિ છૂટી રહી છે દિવસમાં ત્રણ વખત, આ બધું હોવા છતાં પણ શું છે, અઘાતી કર્મ તો ભોગવવા જ રહ્યા. એટલે એ કઈ તીર્થંકર નામ ગોત્ર બંધાય એટલે એ શુદ્ધભાવને કારણે નહીં પણ એ શુભભાવને કારણે, ઘણાને આ ખ્યાલ જ નથી હોતો. જે ભાવથી તીર્થંકર ગોત્ર બંધાય તે ભાવ શુભભાવ છે, ઉત્કૃષ્ટ શુભભાવ છે, અને તે ભાવ પણ અચેતન પૂતગલ છે, કેમ કે તે ચૈતન્યની જાતિનો નથી. હવે અહીંયા સુધી આપણે આજનો સ્વાધ્યાય રાખીએ છીએ. આવતી વખતે આની વધારે સ્પષ્ટતાઓ અને ભાવાર્થ લઈશું. 44મો કળશ બહુ મહત્વનો છે. બધું પૂતગળ નાચે છે એવો જ્યારે પાકો નિર્ણય થઈ જશે, એવો જ્યારે જેને પાકો નિર્ણય થઈ જશે તેને સહજપણે પોતાના સ્વરૂપ તરફ જવાની ઉત્કંઠા થશે અને એવા સ્વરૂપને હું કેમ કરીને પ્રાપ્ત કરવું એમ થશે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલી અને આજનો સ્વાધ્યાય પૂરો કરીએ.
સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે.